नमो अरिहंतां नमो सिद्धाणं नमो आयिर्याणं नमो उवजायानं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकोद्धार्यो जैन धर्मोस्तु मंगलम।
जो जैन सिद्धांत प्रश्नोत्तर माला एमां आपणे दसमा अधिकार में गुणस्थान की चर्चा चालू है। जो गुणस्थान पर पहला पण आपणा मंदिर में बहु डिटेल में क्लास थई चुक्या छे अने एना बधा रेकॉर्डिंग आपणा पार्लाजी मंदिर की वेबसाइट पर जे कहान युवा मंडल सेक्शन छे एनी अंदर तमने मळशे। ત્યાં બહુ વધારે ડિટેલમાં કેમ કે ખાલી ગુણસ્કારનો જ ટોપિક હતો એટલે ઘણી વધારે ડિટેલમાં ત્યાં ચર્ચા થઈ છે। આપણે અહીંયા પ્રશ્નોત્તર માળાના આધારે થોડીકું સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ છીએ। જો લાસ્ટ ક્લાસમાં આપણે વાત ક્યાંથી ઉપાડી હતી કે સંસારી જીવ નું એકમાત્ર પ્રયોજન શું છે કે બધાને સુખી થવું અને સુખી થવા માટે બધા એફર્ટ પણ કરે છે બધા પ્રયત્ન પણ કરે છે પણ સાચો પ્રયત્ન શું છે એ ખબર ન હોવાથી ખોટો પ્રયત્ન કરે છે અને એને કારણે ઉલટા વધારે કર્મ બાંધીને જીવ ચાર ગતિમાં પરિભ્રમણ જ કરે છે અને એનો સંસારનો અંત ક્યાંય આવતો નથી। એટલે આપણે છ ટાળાની ગાથાનું રેફરન્સ પણ જોયું હતું કે હવે જીવે સાચું સુખ પ્રાપ્ત કરવું તો સાચું સુખ ક્યાં છે કે મોક્ષમાં છે અને એ કેવું હોય તો આકુરતા રહી હોય જ્યાં આકુરતા નથી એને સાચું સુખ કહેવાય છે અને એને જ મોક્ષ કહેવાય છે। તો એક બાજુ સંસારી જીવ છે જે દુઃખી છે અને બીજી બાજુ પૂર્ણ સુખી જીવો છે જે મોક્ષમાં છે। તો સંસારી જીવે અહીંયા પૂર્ણ સુખી થવું હોય તો શું કરવું પડશે કે સૌથી પહેલા તો પોતાના આત્માને જાણીને આ જ હું છું એ માનીને એમાં લીન થવું એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવામાં આવે છે। જો પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર આ વસ્તુ પર એમ્ફેસાઇઝ કરે છે કે આપણને શું લાગે કે અરે હજી તો આપણે પ્રશ્નોત્તર માળા ભણીએ છીએ હજી તો આપણે સમયસારાદિ ગ્રંથ ભણ્યા પણ નથી હજી તો આપણને કઈ ખબર નથી નમોકાર મંત્ર માણ માણ યાદ રહે છે બીજું કઈ યાદ રહેતું નથી તો મને કેવી રીતના સમ્યક દર્શન થઈ શકે। અને પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહે છે કે પહેલામાં પહેલું પગથિયું હોય તો તે સમ્યક દર્શન છે। એટલે ક્યાંક તો આપણી માન્યતામાં અથવા આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં અને ગુરુદેવ શ્રી જે સમજાવવાની ટ્રાય કરે છે એમાં ક્યાંક તો ફરક છે ક્યાંક તો ફેર છે। એ ગઈકાલે મધુમાસા છે ને આપણે પ્રમુખ સાહેબ એમની સાથે ચર્ચા ચાલતી હતી બહુ સરસ વાત છે વિશ્વના અનંત જીવો ચાર ગતિમાં છે બરાબર સમ્યક દર્શન કઈ ગતિમાં થઈ શકે ક્યાં થઈ શકે સમ્યક દર્શન ચારે ગતિમાં થઈ શકે શાસ્ત્ર ક્યાં અવેલેબલ છે શાસ્ત્ર તો ખાલી મનુષ્ય ગતિમાં જ અવેલેબલ છે તિર્યંત તો કઈ વાંચી શકતા નથી દેવ તો સમોશરણ આદિમાં જાય છે પણ એમની પાસે કોઈ લખવા વાંચવાનું કોઈ ત્યાં એવી કોઈ ફેસિલિટી નથી અને નરકમાં તો ટાઈમ જ નથી એ લોકો ફાઇટિંગ કરવામાંથી ઊંચા જ નથી આવતા। તો જો શાસ્ત્ર વાંચવાથી સમ્યક દર્શન થતું હોય તો ક્યાં થવું જોઈએ તો ખાલી મનુષ્યમાં જ થવું જોઈએ તો ચારે ગતિમાં થઈ શકે છે તો આ બાકીની ત્રણ ગતિમાં પણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તો એ જ મેથડથી અહીંયા પણ તો થઈ શકતું હશે ને। અચ્છા આપણને શું લાગે અરે હજી તો મને જૈન શું એ જ ખબર નથી દેવશાસ્ત્ર ગુરુ શું ખબર નથી, સિમ્પલ હોય છે. આપણને હજી મંદિર માં આવીને દર્શન કેવી રીતના કરવા એ ખબર નથી. અમે તો જૈન નું ડાયટ પાડતા નથી, અમે તો કાંદા બટેટા ખાઈએ છીએ, રાત્રિ ભોજન કરીએ છીએ. પહેલામાં પહેલું કર્તવ્ય શું છે? એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. જો જે સમ્યક દર્શન પ્રાપ્ત કરશે એને ઓટોમેટિકલી બધું છૂટી જશે. પણ આપણું વજન ક્યાં હોવું જોઈએ? કે સૌથી પહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા ઉપર. કેમ કે આપણે જોઈએ કે એક બાજુ અનંત જીવો સંસારમાં છે, દુઃખી છે, એમ સમજે ને, એક રેઝર્વોયર અહીંયા છે કે એમાં અનંત જીવો છે, નિગોદના અને બાકીની ચાર ગતિ, અને બધા દુઃખી. અને બીજું સ્થાન શું છે? કે અનંત જીવોનું બીજું રેઝર્વોયર અહીંયા છે કે જેમાં અનંત જીવો છે, અનંત સુખી છે. કઈ દશામાં છે? કે સિદ્ધ દશામાં છે. અને બાકી અમુક જ અસંખ્યાત જીવો વચ્ચે છે, જે અહીંયાથી નીકળીને અહીંયા જવાના પ્રોસેસમાં છે. તો આ પ્રોસેસ ચાલુ કેવી રીતના કર્યો? અમે સમજો, આપણે એક બાજુ આગ લાગી હોય બિલ્ડિંગમાં અને 1000 જણ ફસાઈ ગયા હોય, અને બીજી બાજુ 50 જણ નીકળીને શાંતિમાં બેઠા હોય, તો 1000 જણ અહીંયા દુઃખી થાય છે, પેલા 50 જણ શાંતિમાં છે, અને 3-4 વ્યક્તિ અહીંયાથી નીકળીને આ શાંતિ તરફ જઈ રહ્યા છે, તો બીજા બધા પણ વિચાર કરે ને કે ભાઈ આ લોકો ક્યાંક જાય છે તો કંઈક તો રસ્તો હશે, તો એને ફોલો કરે કે નહીં? અને ફોલો કરે તો સુખી થઈ શકે. એવી જ રીતે આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ મુનિરાજ બધા આપણને અમૃત ચંદ્રાચાર્ય ત્યાં સમયસારમાં એટલું બ્યુટિફુલ વર્ડ્સથી લખે છે કે અમૃત ચંદ્રાચાર્ય શું કે ખબર છે? કે જો સુખી થવાનો માર્ગ અહીંયા છે, અહીંયા આવો, અહીંયા આવો એમ કરીને આપણને બોલાવે છે. ઇદમ પદમ, ઇદમ પદમ, સુખી થવાનો રસ્તો અહીંયા છે, અહીંયા આવો, અહીંયા આવો. એ શબ્દમાં અમૃત ચંદ્રાચાર્ય કે આવો આવો આવો, હું તમને લઈ જાઉં મારી સાથે. તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ કરે છે, એ આ દુઃખરૂપ અવસ્થામાંથી બહાર નીકળીને હવે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. બરાબર? તો ત્રણ વસ્તુ થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એટલે અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો કે આ ત્રણે એક સાથે થઈ જાય છે, કમ્પ્લીટ એક સાથે થઈ જાય છે કે વારાફરતી થાય છે? એટલે એનો આન્સર આપ્યો કે વારાફરતી. ચાલુ ત્રણે એક સાથે થઈ જાય છે, પણ સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાન થઈ ગયું, સમ્યક ચારિત્રને પૂરું થતા વાર લાગે છે. આટલી ચર્ચા આપણે પહેલા થઈ છે. જો આપણે ક્વેશ્ચન નંબર 202 સુધી વાંચ્યું હતું, સોરી 201 સુધી વાંચ્યું હતું, દેખાય? હા, 201 ક્વેશ્ચન છે કે એ સમ્યક, એ ત્રણેની પૂર્ણતા, એ ત્રણેની એક્યતા એક સાથે થાય છે કે અનુક્રમથી થાય છે? તો આન્સર છે અનુક્રમથી થાય છે. બરાબર? હવે જો 202 હવે આપણે અહીંયાથી શરૂ કરીએ, તો આ ત્રણેયની એક્યતા થવાનો ક્રમ કેવી રીતના છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પૂરું થવાનો ઓર્ડર ક્રમ કેવી રીતે છે? તો જો એનો આન્સર, જેમ જેમ જીવ ગુણસ્થાનમાં આગળ વધે છે તેમ તેમ એ ગુણોના પર્યાયની શુદ્ધતા પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે. એટલે જેમ જેમ ગુણસ્થાનમાં જીવ આગળ વધતો જાય છે એમ એમ એ શુદ્ધિની વૃદ્ધિ થતા એ ગુણોની પણ શુદ્ધિ વધતી જાય છે અને અંતમાં પૂર્ણ થાય છે. જેવી રીતના એમ સમજો કે એક બાજુ અનંત જીવો અશુદ્ધ ભાવમાં છે, એ અશુદ્ધમાં પુણ્ય પાપ બે આવી ગયા. બરાબર? શુભ અશુભ ભાવ બે આવી ગયા, તો ક્યારેક શુભ ભાવ કરે છે, ક્યારેક અશુભ ભાવ કરે છે, પણ બે ભાવ અશુદ્ધ છે. હવે કોઈક જીવને પહેલી વાર પોતાનો આત્માનો અનુભવ થયો, અને એવો આત્માનો અનુભવ થયો કે અંદર એકદમ લીન થઈ ગયા, લીન થયા અને અંદરથી જે એમને શાંતિ પ્રગટ થઈ, તો એને શુદ્ધ ભાવ કહેવાય છે. બરાબર? તો શુદ્ધિની પ્રગટતા થઈ. આ બાજુ અશુદ્ધ હતું, એટલે આપણે એક્ઝામ્પલ કોનું જોઈએ કે આપણે નાના હતા ને છોકરાઓ હોય ને આવા પેલું સીતો કરે ને, તો અત્યાર સુધી આપણી શુદ્ધિ એકદમ ઝીરો પર હતી અને અશુદ્ધ ભાવ એકદમ ટોપ પર હતા, બરાબર. હવે જેમ જેમ આ જીવને પહેલી વાર આત્માનો અનુભવ થયો એટલે અંદરથી એને એવી શાંતિનો અનુભવ થયો કે હવે એને જાણે રસ લાગ્યો કે અરે આ તો વારંવાર ચાખવું જોઈએ, આ તો વારંવાર ચાખવું જોઈએ. અહીંયા ઓલું સંસાર દર્શન નો ફોટો છે ને પાછળ, કે ઉપરથી ઓલું હની પડે તો એને કેવું આમ અંદરથી ટેસ્ટ લાગે કે એને એમ થાય કે આ તો વારંવાર ચાખવું જોઈએ. ભલે આ તો સંસાર અવસ્થા માટે એક્ઝામ્પલ આપ્યું છે, પણ એમ ઇમેજિન કરો કે હવે સમ્યક દ્રષ્ટિ જીવને વારંવાર આત્માનો અનુભવ કરવાનો ભાવ થાય છે. તો જેમ જેમ એ આત્માનો અનુભવ કરતો જાય એમ એમ એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે ઓલું જે શુદ્ધ ભાવનું સાઈડ એનું પલડું આમ ઉપર થતું જાય છે. જેમ જેમ અહીંયાથી આ ઉપર થાય છે એમ એમ ઓલાનું શું થાય છે, એ અશુદ્ધતાની હાનિ થાય છે, એ નીચે આવતું જાય છે. અને જેમ જેમ આ ઉપર પહોંચીને ટોપ પર પહોંચે તો ઓલું એકદમ નીચે આવીને ઝીરો થઈ જાય. એટલે જીવ ગુણસ્થાનના ક્રમમાં અશુદ્ધ અવસ્થાથી પહેલા શુદ્ધિની પ્રગટતા કરી, પછી શુદ્ધિ વધતી 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 100% થાય છે, અહીંયા અશુદ્ધતા ઘટીને ઝીરો થઈ જાય, બરાબર. એનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું. જો તો ગુણસ્થાન કોને કહે છે, આ પહેલી વાર આપણે પરિભાષા ઉપર આવ્યા. અત્યાર સુધી આપણે જરા એને સમજતા હતા કે આ ગુણસ્થાન એટલે શું. તો પરિભાષા ગુણસ્થાન કોને કહે છે, મોહ અને યોગના નિમિત્તથી થવા વાળા આત્માના સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર ગુણોની અવસ્થાને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન એટલે શું, જીવના મોહ અને યોગ એ ગુણોની અવસ્થા, એ ગુણોની પર્યાયથી થતા જીવની શુદ્ધિની અવસ્થા. જેમ જેમ જીવ શુદ્ધ થતો જાય એમ એમ એને એમ સમજો એમ એમ એને ક્રમમાં ઓર્ગેનાઇઝ કરીએ. આ વિશ્વમાં જેટલા અનંત જીવો છે એ બધા જ જીવોને એક લેડરમાં ઓર્ગેનાઇઝ કરો, કે સૌથી નીચે અશુદ્ધ જીવોને આપણે રહેશું, પછી પાર્શિયલ શુદ્ધ, એનાથી વધારે શુદ્ધ, એનાથી વધારે શુદ્ધ, એનાથી વધારે શુદ્ધ, અને પૂર્ણ શુદ્ધ. તો એ જે લેડર બની એને ગુણસ્થાન કહેવામાં આવે છે. તો એ લેડર કોના આધારે બની, કે આપણે તો શુદ્ધ અને અશુદ્ધ એ જનરલ વર્ડ યુઝ કર્યા, પણ મોર સ્પેસિફિકલી જીવના મોહ અને યોગ ગુણની શુદ્ધિની વૃદ્ધિને ગુણસ્થાન કહેવામાં આવે છે. જો આને બીજી બુક અહીંયા સાથે રાખી છે, આ છે ગુણસ્થાન વિવેચન. આમાં એક બે વસ્તુ બહુ સરસ છે એટલે મેં સામે રાખી છે. જો સૌથી પહેલા આપણે મૂળ શાસ્ત્રનો રેફરન્સ જોઈએ ગુણસ્થાનની પરિભાષા માટે, આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ લખ્યું છે ગોમટસાર શાસ્ત્ર. એ ગોમટસારની ગાથા 3-8, જો હું ગાથા વાંચું છું એક જ લાઈન, સંખેયો ઉગોત્ય ગુણસ્થાના સાચ મોહ જોગ ભવા. પછી આગળ જો અહીંયા શું કે છે, સંખેયો ઉગોત્ય ગુણસ્થાનના બીજા નામ છે, સંક્ષેપ ઓઘ, સંક્ષેપ ઓઘ, પછી ગુણસ્થાન એટલે ગુણસ્થાન. આ ત્રણ નામ કીધા. હજી એક છે જીવ સમાજ, જે બીજી ગાથામાં આવે છે, જે આપણે જીવ સમાજ પર્યાપ્તિ પ્રાણ સંજ્ઞા એ જે કહીએ ને એ જીવ સમાજ જુદું, અને ગુણસ્થાનનું પણ નામ જીવ સમાજ છે. એટલે જેને ખ્યાલ હોય એ ધ્યાનમાં આપજો. પણ ગુણસ્થાનના બીજા નામ કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય, સંક્ષેપ ઓઘ ગુણસ્થાન. જો એક એકને જરા સમજીએ, આપણે પહેલા દિવસે જોયું હતું કે જીવ અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થામાં જાય, બરાબર. તો જીવના ભાવો અશુદ્ધિથી શુદ્ધિ તરફ જાય છે, તો એમાં કેટલા વેરિએશન પોસિબલ છે. એક બાજુ જોઈએ તો જીવ અશુદ્ધ ભાવમાં 100%, અને બીજી બાજુ જોઈએ તો શુદ્ધ ભાવમાં છે. તો ખરેખર જોવા જઈએ તો જીવના ભાવ અસંખ્યાત પ્રકારના છે. તો એ રીતે આ અશુદ્ધિથી શુદ્ધિ તરફ જવું એ પણ અસંખ્યાત પ્રકારનું હોવું જોઈએ. ખ્યાલ આવે ને? તો વિસ્તારથી જોવા જઈએ તો આ અશુદ્ધિથી શુદ્ધિની લાડર અસંખ્યાત પ્રકારની છે, પણ એને સિમ્પ્લિસિટીથી સમજવું હોય તો એને 14 સેક્શનમાં બાયફર્કેટ કરી નાખીએ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સમજો કે પાંચમું ગુણસ્થાન છે. તો આમ તો એક જ સ્ટેપ થયો ને ગુણસ્થાન લેડરમાં, પણ એની અંદર જુઓ તો એની અંદર ઘણા બધા જુદા જુદા ભાવોના વેરિએશન જોવામાં આવે છે. સિમિલરલી છઠ્ઠામાં, સિમિલરલી સાતમામાં, આઠમામાં, એવી રીતે. તો એને વિસ્તાર કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે એની સામે ગુણસ્થાનમાં 14 સ્ટેપ છે એટલે એને સંક્ષેપ કહેવાય. કેમ સંક્ષેપ કહેવાય છે ખ્યાલ આવે ને? કેમ કે એસ જ જીવોના ભાવ અસંખ્યાત છે, પણ એને ખાલી સંક્ષેપમાં 14 સ્ટેપમાં સમજાવવામાં આવે છે એટલે એને સંક્ષેપ કહેવાય. પછી ઓગ, ઓગ એટલે સિમ્પલ ડિસ્ક્રિપ્શન. ખ્યાલ આવે ને? જીવના ભાવને સિમ્પલી સમજાવવું એટલે ઓગ છે. અને જીવ સમાસ, બરાબર. પછી જો બીજો એક શબ્દ કીધો, ગુણસન્નાસા ચ મોહ જોગ ભવા. મોહ જોગ ભવા એટલે શું? એક મોહ, મોહ એટલે જીવના મોહ રાગ દ્વેષના ભાવ, બરાબર. અને જોગ, જોગ એટલે યોગના પરિણામ. અને ભવા, ભવા એટલે ભાવ નહીં. જો સંસ્કૃતમાં ભવ શબ્દ જે છે ને એ હોવું, ઉત્પન્ન કરવું એના સેન્સમાં વપરાય છે. આપણે કહીએ ને ભવતી, આપણે આ સમયસરની પહેલી ગાથામાં છે ને, ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવાય એટલે હોવું, એવી રીતના મોહ જોગ ભવા એટલે મોહ અને યોગના ભાવોથી થવું, એના ભાવોથી ગુણસ્થાનની રચના થઈ છે. મોહ અને યોગના પરિણામોથી ગુણસ્થાનની ઉત્પત્તિ થઈ. તો હવે જો એની ટેકનિકલ પરિભાષા, મોહ અને યોગના નિમિત્તથી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્યતા, એની હીનાધિકતા, એને ગુણસ્થાન કહેવાય છે. એક બાજુ જીવના ભાવ છે જે અશુદ્ધતાથી શુદ્ધતા તરફ જાય છે, બરાબર. તો એ કયા ભાવ છે? કે મોહના અને યોગના. હવે જો એને થોડુંક બીજી રીતે સમજીએ, આજે આપણે લેડર બનાવી ને તો નીચે અશુદ્ધ જીવો છે અને ઉપર શુદ્ધ જીવો છે, બરાબર. પણ આ લેડર કોઈ એક જ પ્રોપર્ટીના ચેન્જથી નથી થતી. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે વ્હાઈટ અને બ્લેક કરીએ તો એક જ કલરનો શેડ ચેન્જ થાય છે. વચમાં બધા ગ્રેના જ શેડ છે, બરાબર. એક બાજુ વ્હાઈટ, એક બાજુ બ્લેક, તો વચમાં બધા ગ્રે છે. પણ એમ નહીં, અહીંયા થોડુંક અલગ છે. અહીંયા કેવી રીતના છે કે સમજો ઇન્ડિયાનો ફ્લેગ છે, ત્રણ કલર છે, બરાબર. હવે ત્રણેય કલરને વારાફરતી તમે રિડ્યુસ કરતા જાઓ કે આપણે કયા છે, ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ, બરાબર. તો એમ સમજો પહેલા ગ્રીન ઓછો થઈ થઈને વ્હાઈટ થઈ ગયો, પછી ઓરેન્જ ઓછો થઈ થઈને વ્હાઈટ થઈ ગયો, અને છેલ્લે વ્હાઈટનું કંઈક થઈ ગયું. સમજો આપણે એક્ઝામ્પલ તરીકે સમજાવવા માટે, એટલે ત્રણેય વારાફરતી ચેન્જ થઈને ઝીરો થયા. એવી જ રીતે અહીંયા પણ જ્યાં ગુણસ્થાનની આખી લેડર છે એમાં શરૂઆતમાં પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી મોહ અને યોગ કીધું ને, જો મોહ અને યોગ, યોગ પછી લઈએ, મોહના બે પરિણામ શ્રદ્ધાના અને ચારિત્રના, બરાબર. શ્રદ્ધા અને ચારિત્ર બંનેના વિભાવ ભાવને મળીને મોહ કહેવાય. એટલે મિથ્યાત્વ, રાગ દ્વેષ એને મળીને મોહ કહેવાય. તો પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી ખાલી મિથ્યાત્વના પરિણામ જ ચેન્જ થાય છે, અને એમ સમજો 100% થી ઝીરો થઈ ગયો. પછી આગળ હવે પાંચમાથી લઈને બારમા સુધી જે ચારિત્રના, રાગ દ્વેષના પરિણામ છે એ 100% થી લઈને ઝીરો સુધી જશે. અને પછી આગળ 13 થી 14 એ ખાલી યોગના પરિણામ ચેન્જ થાય છે. ખ્યાલ આવ્યો? નોર્મલી લેડર જે હોય તેમાં એક જ પ્રોપર્ટીનું વેરિએશન થાય અને 100 થી 0 થઈ જાય, પણ અહીંયા ત્રણ જુદી જુદી પ્રોપર્ટીના વેરિએશન થાય છે અને 100 થી 0 સુધી પહોંચે છે. એમ કરીને 14 સ્ટેપ બન્યા. ખ્યાલ આવે છે? એટલે મોહ અને યોગના પરિણામની તારતમ્યતા. તો બે બે વેરિયેબલ એક સાથે ચેન્જ નથી થતા, એક પછી એક ચેન્જ આટલું ખ્યાલ આવ્યો જો. એટલે આપણે ગુણસ્થાન ની પરિભાષા અહીંયાથી વાંચી. જો આમાં બીજા એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એ પણ આપણે જોઈએ. સૌથી પહેલા એક ક્વેશ્ચન આમાં આવી ગયો કે ગુણસ્થાન છે એ દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય છે? દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. કેવી રીતના? કેમ કે બદલે છે, બદલાય છે, બરાબર. એ એક લોજિક છે. બીજું કે વિશ્વમાં છ દ્રવ્ય છે, જીવ પુદ્ગલ ધર્મ અધર્મ, તેમાં ગુણસ્થાન નામ તો આવતું નથી એટલે દ્રવ્ય નથી. ગુણ કોને કહેવાય? જે દ્રવ્યના સર્વ ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવાય. તો સપોઝ સામાન્ય ગુણ લઈએ તો છ દ્રવ્યમાં હોવું જોઈએ, તો બાકીના દ્રવ્યમાં ગુણસ્થાન છે નથી. ચલો વિશેષ ગુણ લઈએ તો પણ જીવના સર્વ ભાગમાં અને સર્વ અવસ્થામાં હોવું જોઈએ. પણ એવા કયા જીવ છે જ્યાં ગુણસ્થાન નથી? સિદ્ધ ભગવાનને હવે કોઈ ગુણસ્થાન નથી, ગુણસ્થાન થી પાર થઈ ગયા. ખાલી સંસારી જીવો છે એ જ ગુણસ્થાનમાં છે, બરાબર. તો બધા જીવને લાગુ પડતું નથી, માટે ગુણ પણ નથી એટલે પર્યાય છે. તો કોની પર્યાય છે? જીવના ગુણોની પર્યાય છે. ગુણસ્થાન એ કોની પર્યાય છે? તો જીવના ગુણોની પર્યાય છે. હવે કઈ કયા ગુણની પર્યાય છે? જીવના શ્રદ્ધા ચારિત્ર અને યોગ એ ત્રણની પર્યાયને ગુણસ્થાન કહેવાય છે, બરાબર. આટલું થયું. બીજું જો આ પણ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, અમે ગુણસ્થાનને પ્રવેશ કરના હે કે ગુણસ્થાન કે જ્ઞાનને પ્રવેશ કરના હે? ફરીથી, અમે ગુણસ્થાનને, આપણે ગુણસ્થાનમાં પ્રવેશ કરવાનો છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે? જ્ઞાનમાં જ કરવાનો છે ને, કેમ કે વિશ્વના બધા જીવ ગુણસ્થાનમાં તો છે જ, આપણે ઓલરેડી ફર્સ્ટ ગુણસ્થાનમાં તો છે જ, એટલે એમાં કઈ એન્ટ્રી કરવાની નથી. પણ એનું જ્ઞાન હવે આપણે વધારીને એ પહેલેથી આપણે છેલ્લે સુધી પહોંચવાનું. ચલો એક બે ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ લાગ્યા એ આપણે વાંચો. જેમ જેમ એમાંથી બીજા કઈ ક્વેશ્ચન આવશે આપણે વાંચો. હવે આપણે આગળ વધીએ. જો આપણે ગુણસ્થાનની પરિભાષા જોઈ, મોહ અને યોગના તારતમ્યને ગુણસ્થાન કહેવામાં આવે છે. હવે આપણે ગુણસ્થાન ના કેટલા ભેદ અને નામ ભેદ પ્રભેદ જોઈએ. જો ક્વેશ્ચન 204, ગુણસ્થાન ના કેટલા ભેદ છે? સૌથી પહેલા કેટલા લોકોને નામ યાદ છે? 1, 2, 3, 4, 5. થોડા થોડા વાંધો ને, યાદ તો છે બહુ સરસ. ચાલો બહુ સરસ. જેને યાદ નથી એને આજે યાદ કરવાના છે બધા, અને ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. જેવી રીતના આપણે ઘરનું એડ્રેસ આપણું 4-5 લાઈન હોય તો પણ યાદ તો કરવું પડે છે ને. આપણા ઘરનું એડ્રેસ છે એમ સમજો કે આપણે ક્યાં ઊભા છીએ, આ એનું એડ્રેસ છે આપણું, તો આપણે આટલા આટલા નામ તો યાદ કરવા પડે. અને બહુ સિમ્પલ છે, એવા કંઈ અઘરા નથી. જો ગુણસ્તંભના 14 ભેદ છે. પહેલું નિત્યાત્વ, બીજું સાસાધન, ત્રીજું મિશ્ર. હા, ઈઝી છે, બાકી કોઈને યાદ રાખવું હોય તો સમ્યક નિત્યાત્વ. સાસા અમિશ્ર, આપણે મિશ્ર યાદ રાખીએ. ચોથું અવિરત સમ્યક દ્રષ્ટિ. પાંચમું દેશ વિરત. છઠ્ઠું પ્રમત વિરત. સાતમું અપ્રમત વિરત. આઠમું અપૂર્વકરણ. નવમું અનિવૃત્તિકરણ. દસમું સૂક્ષ્મ સાંભળ. 11મું ઉપશાંત મોહ. 12મું ક્ષીણ મોહ. 13મું સયોગી કેવળી. અને 14મું અયોગી કેવળી, બરાબર. જો ભલે આપણે થોડો ટાઈમ જાય, આપણે બે ચાર વાર વાંચશું એટલે બધાને યાદ હોય જાય. હા, ખુશ વાંચીશ જોરથી બોલ વાંચ. સાસાધન, મિશ્ર, અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત, પ્રમત વિરત, અપ્રમત વિરત, અનિવૃત્તિકરણ, સાંપ્રાય સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશાંત મોહ, ચીર મો સહયોગી કે રહી અયોગી કે જો આ બધા નામ ભલે હમણાં ન સમજાય પણ જેમ જેમ તમે ગુણસ્થાન નો ભાવ સમજશો એનું ડિટેલ સમજશો એટલે બધા નામ બહુ એપરન્ટ છે. આમ એ ઇનહેરન્ટ એ નામ એ પરિસ્થિતિને સમજાવનાર છે. એટલે એ જેમ જેમ એ ગુણસ્થાનમાં જીવોના કેવા ભાવ છે એ સમજે તો નામ તો યાદ એમને મળી જાય. ચલો દરેક વિશ્વના જીવો કઈ ભૂમિકામાં છે જે સંસારમાં છે કે મિથ્યા દ્રષ્ટિ એ કોમન ગુણસ્થાન. મિથ્યા દ્રષ્ટિ એટલે કલ્યુ ગુણસ્થાન. જે બધા જીવ દુઃખરૂપ અવસ્થામાં છે બધા મિથ્યા દ્રષ્ટિ. હવે બીજું અને ત્રીજું એ થોડા એક્સેપ્શનલ ગુણસ્થાન છે. અમુક સિચ્યુએશનમાં એ આવે છે. પણ કહ્યું કે બીજું સાધન અને ત્રીજું મિશ્ર. ચલો જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે એ પછી શું પ્રાપ્ત કરે છે? સમય દર્શન પ્રાપ્ત કરે છે. તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો પહેલા એમને વ્રત નથી હોતા એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ. એટલે પહેલાથી જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે એટલે સીધું ચોથા ગુણસ્થાનમાં જાય. તો એનું નામ છે અવિરત સમ્યક દ્રષ્ટિ. શું નામ છે? અવિરત સમ્યક દ્રષ્ટિ. જો બધા બોલવું પડશે તો નામ યાદ રહેશે. કેમ કે આ જેને પહેલી વાર સાંભળે ને અમુક શબ્દ તો બધા નવા છે એટલે આપણને બોલતા ન ફાવે. જે રીતના સૂક્ષ્મ સાંભળાય કેટલું અઘરું લાગે બોલતા. પણ જેમ જેમ બોલતો પ્રેક્ટિસ થઈ જશે. તો જો અવિરત સમ્યક દ્રષ્ટિ. હવે જો બે જોડામાં યાદ રાખવાનું, એક છે અવિરત સમ્યક દ્રષ્ટિ અને એના પછી છે દેશ વિરત સમ્યક દ્રષ્ટિ. જો એક રૂલ ઓફ થમ જૈનિઝમમાં જ્યાં પણ દેશ શબ્દ આવે ને દેશ મીન પાર્શિયલ. આપણે કન્ટ્રી નહીં, કન્ટ્રી એને ગુજરાતી લેંગ્વેજમાં કન્ટ્રી કહેવાય. પણ જો દેશ વિરત દેશ સંયમ આપણે બીજી જગ્યાએ કહીએ તો એક દેશ, જ્યાં પણ દેશ શબ્દ આવે ને દેટ મીન્સ પાર્શિયલ. તો જે ચોથું ગુણસ્થાન કેવું છે કે અવિરત વ્રત નથી એવું સમ્યક દ્રષ્ટિ. પાંચમું કેવું છે? દેશ વિરત એટલે પાર્શિયલ વ્રતો છે એવું સમ્યક દ્રષ્ટિ. બરાબર. હવે ચલો હવે સેકન્ડ જોડું પાછું છઠ્ઠું ગુણસ્થાન પ્રમત્ત વિરત અને સાતમું અપ્રમત્ત વિરત. આપણે છઠ્ઠી ગાથા ઘણીવાર વાંચીએ ને નથી પ્રમત્ત કે અપ્રમત્ત નથી દે એ અપ્રમત્ત અને અપ્રમત્ત. આ દેવ કોના ગુણસ્થાન છે? છઠ્ઠું સાતમું એ મુનિરાજોના ગુણસ્થાન છે. જનરલી જે કુનકુંદ આચાર્ય શાસ્ત્ર લખે જેટલા પણ મુનિરાજ શાસ્ત્ર લખતી ભૂમિકામાં દાન લેતી ભૂમિકામાં આહાર દાન આદિ અથવા કોઈ પણ બીજી ભૂમિકામાં ભગવાનની પૂજા ભક્તિ આદિમાં હોય તો બધા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા છે. પછી જો આગળ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એકચુઅલી આમાં ત્રણ જોડા છે. આ જે સિક્વન્સ છે ને એમાં એકચુઅલી ધરાવે થ્રી વર્ડ પણ ફર્સ્ટ વર્ડ આમાં ઇન્ક્લુડેડ નથી એમ સમજો. એમાં ફર્સ્ટ વર્ડ છે અધકરણ, પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. આપણે અહીંયા બે જ વર્ડ લેવાના છે અપૂર્વકરણ અનિવૃત્તિકરણ. બરાબર. પછી છે સૂક્ષ્મ સાંપ્રાય. સાંપ્રાય એટલે લોભ, જે આપણે ક્રોધમાન માયા લોભ કહીએ ને એનો લોભ એટલે સૂક્ષ્મ સાંપ્રાય અથવા સૂક્ષ્મ લોભ સેમ મીનિંગ. પછી પાછું બે જોડો ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ. ઉપશાંત એટલે શાંત પડેલો દબાવેલો મોહ અને બારમું શું છે? ક્ષીણ નાશ થઈ ગયેલો મોહ. પછી પાછું બે કપલ સહયોગી કેવડી અયોગી કેવડી. બરાબર. બહુ સિમ્પલ છે. પ્રક્ષાલ યાદ રહી ગયા? અરે રહી ગયા. ચાલ બોલ. નિત્યાત્વ સાધન મિશ્ર પછી અવિરત સમ્યત્વ દેશ વિરત સમ્યત્વ પછી પ્રમત સંયમ અપ્રમત સંયમ પછી અપૂર્વકરણ અનિવૃત્તિકરણ પછી એક એક્સેપ્શન આવ્યું સૂક્ષ્મ સંતાન એના પછી પાછું ઉપશાંતમો ક્ષીણ સહયોગી કેવી અયોગી. પાંચ વાર બે આવ્યા. તો 10 તો એમ જ યાદ રહી ગયા, બીજા હવે 4 જ યાદ કરવાના રહ્યા. જો મિથ્યા તો બધાને યાદ રહી જ જાય, એમાં તો કઈ કન્ફ્યુઝન નથી, એ તો બધાને યાદ રહી જાય. બસ સાસાધન અને મિશ્ર એ બે થોડા વિચિત્ર છે, એમ યાદ રાખો, એટલે બે અલગ છે. બરાબર, તો મિથ્યા તો યાદ રહી ગયું, પછી બે અલગ વાળા, તો સાસાધન અને મિશ્ર, પછી અવિરત સમ્યત્વ, બે સિવાય સમ્યક, પ્રમત્સર્ય અપ્રમત્સર્ય, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, પછી પાછું એક અલગ વાળું સૂક્ષ્મ સંપ્રાય, પછી ઉપશાંત મો ક્ષીણ મો, સહયોગી કેવી અયોગી. કેટલા સિમ્પલ નામ છે, ગુણસ્થાનમાં ચડવું પણ એટલું સિમ્પલ છે, જેટલા નામ સિમ્પલ ચડવું પણ એટલું જ સિમ્પલ છે. ખ્યાલ આવ્યો? ચલો ફરીથી એકવાર બોલશું. હા ચલો, કોણ બોલશે મોઢે જોયા વગર, જોયા વગર મોઢે કોણ બોલશે? બોલો અમને, ટ્રાય તો કરો. પછી આઠમું અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સંકરણ, પછી ઉપશાંતમો ક્ષીણમો, સહયોગી કે અયોગી. બહુ સરસ અંકલ, માટે એક વાર ક્લાસ, વેરી ગુડ. જો આ બધા નામ ભલે થોડા આપણને પહેલી વાર સાંભળો ને તો નવા લાગશે, પણ તમે બે વાર વાંચશો ને તો એકદમ યાદ રહી જાય એવું છે. બોલો હિમલભાઈ, ટ્રાય કરી છે? ચલો ટ્રાય કરીએ. સાધન મિશ્ર, વેરી ગુડ. હા, અવિરત સમ્યક દ્રષ્ટિ, પહેલા પ્રમત, પ્રમત વિરત, અપ્રમત વિરત, હા, પછી અપૂર્વકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, પછી સૂક્ષ્મ સાંભળ, પછી ઉપશાંત મો, હા ઉપશાંત મો અને ક્ષીણ, અને પછી અયોગી કેવી સહયોગી, સોરી સોરી સહયોગી કેવી અયોગી. વેરી ગુડ નંબર. ચાલો, જો આ ગુણસ્થાનના નામ આપણે 14 ગુણસ્થાનના નામ જોયા, આપણે એક એક ગુણસ્થાનને બહુ જ ડિટેલમાં જોવાના છે, એનો સ્વાધ્યાય કરશું. એટલે એને ફરીથી આપણે ઘણી વાર નામ જોશું. અત્યારના ચલો આપણે એક પર્સન્ટેજ કાઢીએ, કેટલા લોકોને યાદ છે નામ, કેમ કે બાય ધી એન્ડ ઓફ ધ ટોપિક આપણે 100% સુધી પહોંચવાનું જ છે. ફરીથી હાથ ઉચ્યા કરો, કોને કોને નામ યાદ છે? 1 2 3 4 5, ચલો અપ્રોક્સિમેટલી 30-40%. આપણે 100% સુધી એને પહોંચવાનું છે. ચલો એક બધી ક્વેશ્ચન જોઈ લઈએ. 205, ગુણસ્થાનોનું આ નામ હોવાનું કારણ શું છે? જો આ એના જે નામ આપ્યા છે બધા, આ નિત્યાત્વ, સાસાધન, આ મિશ્ર, અભિરત સમ્યક્વ, આદિ એક એક ગુણસ્થાનના નામો ત્યાં કયા કયા ગુણમાં પરિણમન થાય છે અથવા કયા કયા કર્મની હાનિ થઈ છે એના આધારે આપવામાં આવ્યા છે. જો અહીં આન્સર શું આપ્યો? ગુણસ્થાનો આ નામ હોવાનું કારણ મોહનીય કર્મ અને યોગ છે. જો એક ક્વિક ગ્લાન્સ આપ્યો, આપણે શું જોયું? પહેલા થી લઈને ચોથા સુધી શ્રદ્ધા ગુણમાં ચેન્જ થાય છે. બરાબર, તો જો મિથ્યાત્વ જોયું, પછી સાસાધન, સાસાધનમાં શું છે કે એ ચલો પછી સમજાવીએ, અત્યારે માની લઈએ, પણ એ એક્સેપ્શનલ ગુણસ્થાન છે. મિશ્રમાં શું છે કે નિત્યત્વ પણ છે, સમ્યક્ત્વના પરિણામ પણ છે, અને ચોથું સમ્યક્ત્વ. એટલે નિત્યત્વ 0%, શ્રદ્ધા સાચી શ્રદ્ધા 0%, અવિરત સમ્યક દ્રષ્ટિ સાચી શ્રદ્ધા 100%, એની પહેલા મિશ્ર સાચી શ્રદ્ધા 50-50. ખ્યાલ આવે છે ને કે સમ્યક્ત્વ પણ છે, નિત્યત્વ પણ છે, એટલે યુ કાન્ટ કોલ ઇટ સમ્યક્ત્વ. એ મિશ્ર પરિણામ કઈ જુદા જ હશે, અને સાસાધનના પરિણામ પણ કઈ જુદા જ હશે. બરાબર, એની ચર્ચા કરશું. એટલે આ 4 નામ કોના આધારે થયા? કે શ્રદ્ધા ગુણના પરિણામના આધારે આ 4 નામ થયા. બરાબર, હવે જો હવે ચારિત્ર ગુણના પરિણામના અનુસાર નામ થશે. તો પહેલું આવ્યું અવિરત. અવિરત એટલે કે વ્રત લેવાના ભાવ, એટલે ચારિત્રમાં જે આપણે મોહ રાગ દ્વેષ ના ભાવ છે એને રોકવાના ભાવ એ કેટલા છે કે ઝીરો છે. અવિરત સમ્યક દ્રષ્ટિ, ભલે સમ્યક દ્રષ્ટિ છે પણ એમને વ્રત લેવાના ભાવ જરાય નથી, એટલે ઝીરો પર. પછી દેશ વિરત થોડાક આગળ વધ્યા, એ દેશ વિરતમાં પણ ઘણા બધા ઓપ્શન છે પણ થોડા આગળ વધ્યા. પછી પ્રમત વિરત, કે વિરત તો છે પણ હજી પ્રમત, પ્રમત એટલે પ્રમાદી છે, ચાલે ને, વિરત તો થઈ ગયા પણ હજી લેઝી વિરત વિરત છે. પછી અપ્રમત વિરત, કે હવે વિરત પણ છે અને લેઝી પણ નથી, ખ્યાલ આવે ને. એના પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંભળ. આ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એ છે ને ત્રણ કરણ પરિણામ જીવના થાય છે. એટલે જેમ જેમ સિદ્ધિની વૃદ્ધિ થતી જાય એમ એમ એક્સપોનેન્શિયલી જીવના પરિણામ વિશુદ્ધ થતા જાય. તો એ એક્સપોનેન્શિયલ ફેઝમાં જરા થ્રી સ્ટેજીસ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, બરાબર. એની ચર્ચા પણ આપણે કરશું. આ બધું થયા પછી જીવ પહોંચે છે સૂક્ષ્મ સાંભળ. એટલે હવે એનો ખાલી એક લોભ બચ્યો, ક્રોધ માન માયા ગયા, ખાલી લોભ બચ્યો, એ પણ ફક્ત બહુ જ સૂક્ષ્મ બચ્યો. એટલે ઇટ ઇઝ ઓન ધ વર્જ ઓફ ગેટિંગ ઓવર. હવે અશુદ્ધિ જે અહીંયા ચોથા ગુણસ્થાનમાં અવિરત હતા, એટલે ચારિત્ર વર્ષ 0%, એમ સમજો સૂક્ષ્મ સાંપ્રાયમાં 99.9% કમ્પ્લીટ. પછી 11મું છે ઉપશાંતનું, એટલે 100% ચારિત્ર કમ્પ્લીટ પણ ટેમ્પરરી દબાયેલું છે. અને પછી ક્ષીણમાં, ક્ષીણમાં એટલે હવે પરમનન્ટ ચારિત્ર શુદ્ધ થઈ ગયું, બરાબર. એટલે ચારિત્રની અશુદ્ધિ વહી. આટલા નામ કોના આધારે આવ્યા? કે મોહના કારણે આવ્યા. હવે યોગના કારણે તો સહયોગી કેવી, અયોગી કેવી. એટલે આજે બધા નામ છે એ પણ ઇન્ડિકેટેડ કોના છે, કે અત્યારના જીવ કઈ ભૂમિકામાં ઉભો છે એના આધારે બધા નામ છે, બરાબર. તો જો આટલી આપણી ચર્ચા થઈ, આગળ નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો કયા કયા ગુણસ્થાનોનું કયું કયું નિમિત્ત છે, એટલે જીવ એવા કયા ભાવ કરે છે તો એ પર્ટિક્યુલર ગુણસ્થાનમાં પહોંચે છે, એ બહુ ડિટેલ્ડ ક્વેશ્ચન છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ચાલો જીવાણી ભારતી તો જપો દિન રેમ, જ્યોતેરી શરણા રહે તો પાવે કુછ છેમ, જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેશ મુંડો. બોલો જીનવાણી માતનો જય હો.